અક્ષરધામ થી અવનિમા જે દેહ ધારી રહ્યા પ્યા સુખ અપાર ભક્ત જન ને દિલે ધરી ને રહ્યા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા છે ને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉર ધરી સર્વોપરી શ્રી હરિ દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી છે ને ગુરુ જોગીએ કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિ પ્રસાદ ચરણ વંદન સદા ધરતી પર 700 કરોડ માણસો છે. સાતસો કરોડ માણસમાંથી કોઈ વ્યક્તિ નાસ્તિક નથી, બધા જ આસ્તિક છે. કારણ કે કોઈ ઘર એવું બાકી નથી કે જ્યાં આગળ ભગવાનના દીવા બત્તી ન થતા હોય, ભગવાનનું નાનકડું મંદિર ના હોય. અમે સવારે ભરતભાઈના ઘરે ગયા તો આખો રૂમ મંદિર છે. અહીંયા તો આપણે મંદિરમાં જ બેઠા છે બધા ભાઈઓને વડીલોનો. આમ બે તું જગ્યા બદલી કરે ભરતભાઈ, અહીંયા આવતા રે છે જગ્યા. કોઈ પણ ઘરમાં જઈએ મંદિર તો મળે જ છે. કદાચ એકલો રહેતો હોય, આગળ પાછળ કોઈ ના હોય, તો છતાં બી એક નાનકડો ભગવાનનો ફોટો તો હોય જ. એ નાનકડા મંદિરની અંદર એ દીવાબત્તી બી કરતો હોય. મેં પહેલી વાત કરી, કોઈ વ્યક્તિ નાસ્તિક નથી. બીજી વાત કરી, દરેક ઘરમાં મંદિર છે. ત્રીજી વાત કરી, દરેક ઘરમાં દીવાબત્તી થતા હોય. ચોથી વાત, કોઈ ગામ અહીંનાથી મને ખબર નથી, ભાઈ ઇન્ડિયાની વાત કરીએ તો કોઈ ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં આગળ મંદિર નહીં હોય. બધા જ મંદિરો, છતાં પણ પહેલા કરતા અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો 1980ની અંદર ગુજરાતના જે સંસ્કારો હતા એ 90માં ન રહ્યા, 90ના 2000માં ન રહ્યા, 2000ના 10માં ન રહ્યા, અત્યારે કંઈક જુદા છે. મંદિરો વધ્યા, આસ્તિકતા વધી, છતાં પણ માણસનું જીવન નીચે ઉતરતું ગયું. આજે ઇન્ડિયાની ધરતી પર વાત કરો તો પહેલા સારા માણસો નહીં, ગરીબ માણસો જે હોય એ લોકો જ ડ્રિંક્સ કરતા હતા. આજે સારા માણસોમાં ડ્રિંક્સ ને નોનવેજ ખાવાની ફેશન આવી ગઈ. નોનવેજ વગર ચાલે નહીં, ડ્રિંક્સ વગર ચાલે નહીં. સુરતથી મરોલી તરફ તમે જાઓ ત્યાં આગળ બધી જ મોમેડનોની દુકાન છે ને બધે જ નોનવેજ મળે. હાઈએસ્ટ સુરતવાળાની ગાડીઓ ઊભી હોય ત્યાં આપરાવાળાની. હા, એનું કારણ એટલું છે કે વેસ્ટર્ન કલ્ચરની કોપી થવા માંડી. હું વાત કોક જુદી કરું છું. ગુજરાતની ધરતીનો વિચાર કરો તો વર્ષો પહેલા, આજથી 15-17 વર્ષ પહેલા, વાજપેયી જ્યારે રાજકોટની ધરતી પર આવ્યા હતા ત્યારે રાત્રે 12 વાગે વાજપેયીનો પ્રોગ્રામ પતાવીને વાજપેયી જતા હતા અને ત્યાં આગળ દીકડીઓ રોડ ઉપર ફરતી હતી ત્યારે વાજપેયી એના સેક્રેટરીને કહ્યું કે રાત્રે 12 વાગે દીકરીઓ અહીંયા આગળ ફરી શકે છે. ત્યારે એના સેક્રેટરીએ કહ્યું કે સાહેબ, આ યુપી કે બિહાર નથી, આ ગુજરાત છે. એનું કારણ એટલું છે કે ગુજરાતની ધરતી પર ઘણા બધા સંપ્રદાયો છે. મોરારી બાપુ હોય, સ્વાધ્યાય પરિવાર હોય, ગાયત્રી પરિવાર હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, સાંઈ બાબા હોય, જલારામ બાપા હોય, ઘણા બધા સંપ્રદાયો. અને હું તમને વચ્ચે નાનકડી એક વાત કરી નાખું, તમારો બહુ સમય ને લો, ચિંતા નહીં કરતા. 8:30 થયા છે, 9:30-10 આપણે પૂરું કરી દઈએ. મને એક જણો મળ્યો, મને કે સ્વામી ક્યાંથી આવો છો? મૂકો હરિધામ સોખડા વડોદરાની બાજુમાં. પછી એને ચાલુ કર્યું. મને કે મોરારી બાપુએ પાણી પર પારાયણ કર્યું, મોરારી બાપુએ આકાશમાં પારાયણ કર્યું, હવે મોરારી બાપુ અગ્નિ પર ક્યારે પારાયણ કરે છે હું જોઉં છું. એને મોરારી બાપુને નેગેટિવ વાત કરી. પછી એને સ્વાધ્યાયવાળાની નેગેટિવ વાત કરી. પછી એને ગાયત્રી પરિવારવાળાની નેગેટિવ વાત કરી. પછી એને સ્વામિનારાયણવાળાની નેગેટિવ વાત કરી. મને કે તમે બધા ચોર છો. સાચી વાત છે, સાચી વાત એટલે સાચું જ કહેવું પડે. પછી મેં એને કહ્યું, મું કહું કેટલા દીકરા, હું તમારો કચરાપેટી જેવો માલ મેં લઈ લીધો, હવે મેં કીધું મારી કંઈક વાત સાંભળવાનો ટાઈમ છે, તકે બોલો ને સ્વામી. મું કહું કેટલા દીકરા, તકે 2. મૂકું મોટો શું કરે, તકે કોલેજમાં. મૂકું નાનો, તકે 12માં. મૂકું બંને વ્યવસ્થિત છે ને, તકે એક જ ટેન્શન છે કે મોટો કોલેજવાળો ભેરવાયો છે એક જગ્યાએ, આ નાનો ભેરવાઈને એનું ટેન્શન છે. સમજી ગયા? હું વાત તમને એ કરું છું, એ તો હું જાણી જોઈને ધીમેથી બોલું છું, નહીં હમણાં સંભળાય છે ને? સંભળાય. ઉર્દુમાં બોલું તો ના સંભળાય, ગુજરાતીમાં તો સંભળાય જ ને. આ લોકોને કદાચ સમજ ના પડે, અહીંયા આગળ જન્મેલા હોય એ લોકોને કદાચ ઇંગ્લિશમાં જ ભણતા હોય ને ઇંગ્લિશમાં વાતો કરતા હોય એમને સમજ ના પડે, છતાં બી ઘરમાં થોડું થોડું ઇંગ્લિશ રાખવું અરે ગુજરાતી. હું તમને વાત એ કરું છું, મેં એને એક જ લીટી પૂછી, મું કહું તમારા 2 દીકરાઓ તમારું કહેલું કરતા નથી મોરારી બાપુ. મેં કીધું 3 લાખ માણસને 1.5 મિનિટ સુધી, 3 મિનિટ સુધી, 30 મિનિટ સુધી શ્રીરામ જયરામ જય જય રામ કરાવે અને છતાં બી 3 લાખ માણસમાંથી એક પણ વ્યક્તિ ઊભી ના થાય, એ દેખાય કે ના દેખાય? મને કે દેખાય. તમે 2-4 જણા અહીં ઉપર સ્નેહલ ઉપર આવતો ને આંબિક, બસ મયુર, એટલે શું છે કે કોઈક આપણે તો પાછું ગુજરાતીઓ તો પાછા એ બોને આવો 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 આવો. અરે ભાઈ આવો તો બેસી જશે ભાઈ, ખુરશીઓ ખાલી જ છે ને. પાછા સ્વાગતમાં તો આપણા મારા પછી પાછો હારો ક્યારે જવાનો આવે, પાછું બીજું અંદરથી બોલાતું હોય પાછું. અને અમદાવાદ વાળા તો ખાસ, તમે એના ઘરે જાવ એટલે પહેલું પૂછે ક્યારે જવાના, હવે આવવા તો દે. પેલા અમરીશ ભગત આવ્યા, બે જણા ઉભા થયા, ભાઈ હવે ઘરનો માણસ છે બેસી જાય. પણ આંબિક ને એવું ને કે મારા સ્ટેટસ નું હું શું સ્વાગત કરવાનું રહી ગયું પાછું મારાથી. બેસી જાઓ, ચાલો બીજી વખત તો નંબરો જ આપી દેવા છે. C7 C8 પેલી ટોકીજમાં નહીં બેટરી વાળો મારે. હું એટલા માટે જો એક કલાક જ છે, કલાક સાંભળવાનું છે અને કલાક પછી ક્યારે ભેગા થઈશું ભગવાન જાણે. તો કલાક ભેગા થયા છે ને બેઠા છે તો કંઈક વાત સાંભળીને જઈએ મને એવું, પછી બે ચાર જણા ઊંચા નીચા થયા તે એનો કંઈ મતલબ. કેમ કે અમે તો કંઈથી ફરતા ફરતા આવ્યા, આવતીકાલે લંડન જઈશું સાંજે. તારે આખા શું કહેવાય, આખા બ્રિટનની, બ્રિટન તો ના કહેવાય, શું કહેવાય, આખું ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બધી પ્રદક્ષિણા કરીને કાલે ઘેરે પહોંચવાના. કેટલાય પાઉન્ડનો ખર્ચો થયો હશે અને પછી આપણે સભા અંગે ના સાંભળતા આપણને એટલું જ થાય ને કે ભાઈ અમે આટલું ડીઝલ બારીને આવ્યા, બે વાત તો સાંભળો. હવે હું વાત એ કરું છું, અમારા ભરતબેન તે બપોર હોતા હતા એ નતા આવતા, મૂકો આવો ને આવે, આવી ગયા બપોરે એમને ત્યાં આરામ કરેલો. હું કોક વાત એ કરું છું, કોઈ પણ સંપ્રદાયની નેગેટિવ વાત નહીં કરવાની, પહેલી વાત નક્કી કરી નાખવાનો છે. દરેક વ્યક્તિને ભગવાન રામ સંભાળશે, ભગવાન કિશન સંભાળશે, ભગવાન શિવ શક્તિ સંભાળશે, ભગવાન આદ્ય શક્તિ સંભાળશે. આપણે કોઈને સંભાળવા નથી, આપણે કોઈને સંભાળવા એટલે આપણે કોઈના નેગેટિવ વિચારમાં રહેવું નથી. કારણ કે દરેક વ્યક્તિને બીજાના નેગેટિવ વિચારમાં રહેવાની હેબિટ છે. દરેક જન્મથી કંઈક ગુણ લેવાનો. બસ હું વાત એ કરતો હતો કે પેલા એ બધા સંપ્રદાયની વાત કરી, પણ એનો જ બે છોકરો એનું કહેલું નતો કરતો અને મોરારી બાપુની નેગેટિવ વાત કરવા બેસી ગયા. દરેક સંપ્રદાય બધો સરસ કરે છે. હું તમને મૂળ વાત પર આવું, ગુજરાતની ધરતીનો વિચાર કરો તો મોરારી બાપુની સભામાં કેટલા બધા પરિવારો બેસતા હશે, સ્વાધ્યાય પરિવાર સાથે કેટલા બધા પરિવારો જોઈન્ટ હશે, ગાયત્રી પરિવાર સાથે કેટલાય પરિવારો એવા જોઈન્ટ હશે જે શ્રદ્ધા અને વિશ્વાસથી મંડ્યા હશે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બી કેટલાય શ્રદ્ધા અને વિશ્વાસથી મંડ્યા હશે. છતાં પણ આજે મોરારી બાપુની સભા થાય સ્વામી 2-3 લાખ માણસ પિન ડ્રોપ સાયલન્ટ બેસે. પણ પ્રશ્ન એ છે કે આ કથા વાર્તા સાંભળ્યા પછી પોતાના જીવન સાથે સુસંગત કરવા માટે કેટલી વ્યક્તિઓ એવી હશે ગુજરાતની ધરતીનો વિચાર કરણ સામે. જમીનોના ભાવ એટલા બધા ઉચકાયા છે, એટલા બધા જમીનોના ભાવ ઉચકાયા છે કે હવે બહેનો બી એવું કહેવા માંડ્યા કે અમારું નામ ચડાવો 7-12ની અંદર. ભરતભાઈ હાજી વાત, જેનો બિચારાનો કોઈ ભાગ નતો એ બી ભાગ માગવા માંડ્યા. ભાઈઓ તો માગે જ, એને તો અધિકાર છે. પણ બહેનો બી ભાગ માગવા માંડ્યા. અમારે સુરતની અંદર એક ભાઈ છે, તેને એની બહેનને જમીન અરે એને ભાગ ના આપવો પડે, તે પ્રોપર્ટી એના નામે કરાવી જ નહીં, એને બીજા બે ત્રણ જણના નામે જ કરાવી, કે મારા નામે પ્રોપર્ટી હોય તો બહેનને ભાગ આપું ને. પાછું એને તો શાસ્ત્રીમાંથી લઈ લીધો હા ડાબીને, કેમ કે એની મિસિસ જે લાગતી હતી ત્યાંથી તેને લઈ લીધું, પણ એ નહોતો આપતો. હવે જેના નામે પ્રોપર્ટી હતી એને પોતાના નામે કરવા માટે પેલાએ કીધું 25% આપ, સહી કરવાના. તો હું તમને વાત આ મેં એટલા માટે કરી કે વ્યક્તિ એક પ્રોપર્ટી માટે એક નાનકડા પ્રશ્નો માટે જો વિભાજન થઈ જતું હોય તો એ મોરારી બાપુની જે કથા છે, જ્યાં રામ અને ભરતનો ભાતૃભાવ, જ્યાં લક્ષ્મણ બગા ના ખાય, કોઈ બગા ના ખાય બગા, અમેરિકાની આર્મી પાકિસ્તાનની આર્મી 8 કલાક લડે ને સ્વામી, એટલે થાકી જાય, એને કાં ખાવા જોઈએ કાં પીવા જોઈએ. અમેરિકાની આર્મી 16 કલાક લડે, ઇઝરાયલની બહેનો 22 કલાક લડે નોનસ્ટોપ ખાધા પીધા વગર. ઇઝરાયલ 22 કલાક. ઇન્ડિયન ગુરખા અને રજપૂતાના જે રેજિમેન્ટ છે એ 46 કલાક લડે નોનસ્ટોપ, 46 અવર્સ. અને જર્મન મિલિટરી છે ને એ 64 કલાક લડે. અને આ બધા જર્મન મિલિટરીના જનરલો આગળ બેઠા બગાઓ ખાય. એ તો અંગત છે એટલે કીધું, બાકી તો આપણે ના કહેવાય ને તો ખોટું લાગી જાય. હું તમને વાત એ કરું છું કે દરેક જણ વાતો સાંભળે છે. આજે બી હું તમને વાત કરવાનો, આજે બી 1/2 કલાક 1/4 કલાક કલાક તમે અહીં બેસવાના, કંઈક વાત લઈને ઘરે જવાના, પણ એ જીવનમાં એપ્લાય થાય કેવી રીતે? અહીં તો છે જ બધું મટીરિયલ છે, પણ આ મટીરિયલ હૃદય સુધી પહોંચે ક્યારે? અને ત્યાં આગળ એવા પવિત્ર સંત જોઈએ, અને એ પવિત્ર સંતની ગોદ હોય તો જ આપણને ટર્નિંગ પોઈન્ટ ઉપર એ પોતે જાગૃત કરે. હું તમને એક ટર્નિંગ પોઈન્ટની વાત કરું પછી. અમારે કાકાનું નામ હું પ્રમુખ રમણભાઈ, એ બધું અમને બતાવ્યું મને. અમે હરિધામની ધરતી પર વાત્સલ્ય ધામ, જે કચ્છભુજની અંદર જે બધા દીકરાઓ હતા એ બધા દીકરાઓને ત્યાં ભણાવીએ, એમાંથી 70-80 દીકરાઓ હતા, એમાંથી એક દીકરો કોળી ભડથાનાનો હતો, એનું નામ હતું ધવલ. એને ગમ્યું નહીં ભણવાનું, તો કોને ગમે સ્વામી, કોઈને ગમે નહીં, બધાને ભણાવવાનું ગમે, ભણવાનું કોઈને ગમે નહીં. એક જણો ભેંસને મારતો હતો, એમ ગુજરાતની વાત કરું હા, તમે અત્યારે ગુજરાતમાં રહેજો પાછા, લંડનમાં ના રહેતા, નહીં તો કે ભેંસ કોને કહેવાય. આ લોકોને ખબર ના પડે, આ 2-4 જણ છે, 3 જ જણ એને તો ખબર પડે. ભેંસને મારતો તો પેલા ભાઈએ કીધું કે ભાઈ તું ભેંસને શું કોણ મારે છે, દૂધ નહીં આપ્યું હોય એટલે મારતો હશે, તું ભેંસને શું કમાર, સમજતું નથી. ત્યારે પેલા ભાઈએ બહુ સરસ વાત કરી કે તારી ભાષા તું એને સમજાવવા માટે પ્રયત્ન કરે છે, એના કરતા એની ભાષા તું સમજી જા, પ્રશ્ન પતી જશે. ઘરમાં વડીલ હોય એ દરેક વ્યક્તિની ભાષા સમજી જાય ને, ઘરમાં આત્મીયતા રહે રહે ને રહે જ, પણ વડીલ હોય ને પોતાની ભાષા બધાને સમજાવવા પ્રયત્ન કરે અને એટલા માટે પ્રોબ્લેમ. વિજ્ઞાનના ટીચરે કહ્યું કે શિયાળામાં સંકોચ અને ઉનાળામાં ફૂલે એવું કોણ? વૈજ્ઞાનિક કારણ આપો. રેલવેના પાટા વચ્ચે ગેપ રાખવામાં આવે છે. ઉનાળામાં ફૂલે અને શિયાળામાં સંકોચ એવું કોણ? તો પેલા એક છોકરાએ ઊંચી આંગળી ગઈ, સાહેબ કે બોલો. તો કે મારા પપ્પા સ્વામી. મારા પપ્પા ગરમીની અંદર એટલા બધા ફૂલે એટલા બધા ફૂલે એટલા બધા ફૂલે કે મમ્મી બહાર જતી રહે, બહેને બહાર જતી રહે અને મારે બહાર જતું રહેવું પડે એકલા જ રહે. એક જણો કે મને ઘરમાં કોઈ પૂછી ના હા કે? મેં કીધું ઉભા હું દંડવટ કરી લઉં તમને. તમને ઘરમાં કોઈ પૂછી ના શકે તમારી મહાનતા નથી, પણ ઘરની દરેક વ્યક્તિ તમારી આગળ સહજતાથી આવી શકે અને સહજતાથી તમને પૂછી શકે અને સહજતાથી એના પ્રોબ્લેમ તમને કહી શકે, એ મહાનતા છે. પણ હું તમને ધવલની વાત કરું, ધવલ ત્યાંથી એને ભણવાનું ગમ્યું નહીં, એ પોતે ત્યાંથી નીકળી ગયો, સાયકલ ઉપર નીકળ્યો અને ત્યાંથી ખબર પડી ગઈ કે આ દીકરો ઘરે હોસ્ટેલમાંથી નીકળી ગયો છે. એના પેરેન્ટ્સને ખબર પડી, એના પેરેન્ટ્સ જે કોળી ભડથાના, બરાબર, જે સ્કૂલ છે કોળી ભડથાના ત્યાં રહેતા હતા, અને ત્યાંથી અમને સ્વામીજીને વાત કરી. સ્વામીજી બી કોળી ભડથાના હતા. પેલો છોકરો નીકળી ગયો, એક સાયકલ કોકને લઈ આવ્યો હશે અને સાયકલ લઈ અને પોતે નીકળ્યો 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 અંકલેશ્વર આવ્યો. ક્યાંથી? વડોદરાથી અંકલેશ્વર 70-80 કિલોમીટર થાય, હરિધામ મંદિરથી અંકલેશ્વર. અંકલેશ્વર આવ્યો, થાકી ગયો બિચારો. એક ગરનારું હતું, ગરનારા પર એ સૂઈ ગયો, સાયકલ મૂકી દીધી બાજુમાં. એની પાસે કે 2-5 રૂપિયા હશે એટલે 5 રૂપિયાના ચણા ખાઈ લીધા, પાણી પી લીધું, પેટ ભરાઈ ગયું, સૂઈ ગયો. સવારમાં ઉઠીને ઘરે જતો રહીશ, 4-4.5 વાગ્યા હશે અને થોડું અજવાળું થયું ને પક્ષીઓ જાગી ગયા અને પક્ષીઓનો અવાજ સંભળાયો, એકદમ જાગી ગયો અને અંકલેશ્વરથી એને સાયકલ લઈને ચાલવાનું શરૂ કર્યું. અને ત્યાં આગળ કામરેજ ચોકડીએ પહોંચ્યો અને કોકે કહ્યું કે કામરેજ ચોકડી પર ધવલ આવ્યો છે. એના પપ્પાને ફોન કર્યો, એના પપ્પા સુમો લઈને, ટાટા સુમો લઈને કહી દીધું કે ધવલ કામરેજ ચોકડી પર. અને જે બધાએ પોતાને જે બેસી ગયા ગાડી પર ફટાફટ ફટાફટ અને સીધી જ કામરેજ ચોકડી પર, કામરેજ ચોકડી પર ધવલ ઊભો હતો અને ત્યાં લઈને દરેક જણાએ આર્ટ સાફ કરવાનું ચાલુ કરી દીધું. નહી ગયો તો પૂછીને જવું જોઈએ, મા બાપ ચિંતા કરે. ભાઈ મા બાપ ચિંતા કરે અત્યારે તમે શું કામ મારો? મને બધાએ જ મારી લીધું, બે જ અંદર બેસી ગયો. ત્યાંથી એને કોળી ભડથાના લાવ્યા. ત્યાં આગળ હરિપ્રસાદ સ્વામી ત્યાં હાજર હતા. સ્વામીજી ઇચકા પર બેઠા હતા, હજુ જમવાનું બાકી હતું. ધવલને પેલો કોર્ટમાં પોલીસ વાળા 4 જણા લઈને આવે ને એમ લઈને આવ્યા. સ્વામી આ ધવલ હરિધામથી નાહી આવ્યો, એને કઈ કહો. એટલે સ્વામીજી હસ્યા. સ્વામી કે બેટા સામા આવ્યો? સાયકલ ઉપર. કારણ કે સ્વામીજીનું પહેલું જ વાક્ય, બધા જ વિચારમાં હતા કે સ્વામીજી પહેલું વાક્ય કયું કહેશે એમ. અને ત્યાં આગળ સ્વામીજી પહેલું જ વાક્ય બોલ્યા કે સુરવીર કહેવાય. શું વાક્ય બોલ્યા? નીરવ સુરવીર કહેવાય. અને પછી સ્વામીજી બીજું વાક્ય બોલ્યા, તમારામાંથી એક પણ જણો વડોદરાથી કામરેજ સુધી સાયકલ પર આવ્યો છે અત્યાર સુધી? એટલે બધાની શાંત થઈ ગયા, બધા શાંત. કેમ કે કોઈ સાયકલ પર નહોતું આવ્યું અને આ સાયકલ પર આવ્યો. સ્વામી કે સુરવીર કહેવાય. સ્વામીજી ઉભા થયા, એને પ્રેમ આપ્યો. સ્વામી કે મારી સાથે જમવા બેસી જા. જમવા બેસી ગયો. એ 8મા ધોરણમાં ભણતો હતો. જમાડી દીધો બાજુમાં, સ્વામીજીની બાજુમાં જ જમાડ્યો. સ્વામીજીની ડીશમાં જે બધું ફૂડ હતું એ થોડું 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 સ્વામીજીને ડીશમાં આપ્યું, તૈયાર કરી આપી એની ડીશ. સ્વામીજીએ બાજુમાં બેસાડીને એને જમાડી દીધો. સ્વામીજી બી જમી લીધા. રૂમમાં લઈ ગયા. રૂમમાં લઈ જઈને પહેલો પ્રશ્ન પૂછ્યો, બેટા તું કેમ આવતો રહ્યો? તો કે સ્વામી ભણવાનું મન થતું નથી. સ્વામીજી બીજી લીટી પૂછી, કેમ ભણવાનું મન થતું નથી? તો કે સ્વામી યાદ નથી રહેતું. હવે હું તમને પૂછું છું, સીએમ કઈ ગયા? હા બસ, હું સીએમને બી પૂછું છું, જયેશને બી પૂછું છું, આંબિકને બી પૂછું છું, ઇવન ભરતભાઈને બી પૂછું છું અને રમણભાઈને બી પૂછું છું, રાહુલને પૂછું. તમારો નાનકડો ભાઈ તમને એવું કહે કે મને ભણવું નથી કારણ કે મને યાદ નથી રહેતું, તમારી પાસે એનું શું સમાધાન? લોકો શું સમાધાન? તમે શું સમજાવો? એને શું સમજાવો? કહો તો ખરા, કંઈક તો કહો. તમે શું સમજાવો? આપણે બહુ તો એવું કહીએ કે બેટા તું વાંચજે, તું મહેનત કરજે, ભલે ઓછા માર્ક આવે. ધવલે સ્વામીજીને કીધું કે સ્વામીજી મને યાદ નથી રહેતું એટલા માટે હું ભણવાની ના પારું છું. ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે આજથી મહેનત કરવાની જવાબદારી તારી અને યાદ રાખવાની જવાબદારી સ્વામી કે મારી. અને આ વાક્ય જ્યાં ધવલ સાંભળ્યું અને બીજે દિવસથી એને વાંચવાનું શરૂ કર્યું, આઠમા ધોરણમાંથી ઉઠી જનાર ધવલ આજે એને MBA પૂરું કરી દીધું ફાઇનાન્સની અંદર. હા, મારો કહેવાનો મતલબ એટલો છે. તો ધવલને બી ખબર હતી ને એના મા બાપને બી ખબર હતી કે ભણવું જોઈએ, પણ વ્યક્તિ ડિપ્રેશનમાં આવે ત્યારે એને ટર્નિંગ પોઈન્ટ ઉપર કોઈક સપોર્ટ જોવે, અને એવો સપોર્ટ જોવે એના જીવનને બદલી નાખે. સ્વામી અમારા જામનગરની અંદર કીર્તિ મામા છે, અમે પેલા ભાઈના ઘરે પહોંચી ગયા હતા. કોણથી? એના પપ્પા રાજકોટના છે, મમ્મી ભાવનગરની છે, નિલેશ. જામનગરની અંદર અમારા કીર્તિ મામા છે. સ્વામીજી ફર્સ્ટ ટાઈમ જ્યારે જામનગરમાં ગયા ત્યારે, આપણે વાત કરીએ છીએ તમે ચિંતા નહીં કરતા, આપણે ધીમે 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 ધીમે, હું તમને અડધો કલાક ગોષ્ઠી કરું કે કલાક ગોષ્ઠી કરું, મારી એક જ ભાવના છે, તમે જેને માનો એને, જેને માનો. અમને અત્યારે રમણભાઈ નીચે ઠાકોરજીના દર્શન કરાવ્યા, બહુ આનંદ થઈ ગયો ઠાકોરજીના દર્શન કરીને. પણ ઠાકોરજીની સામે તમે સ્મોકિંગ કરીને ઉભા રહેતા હોય તો ઠાકોરજી તમને કહે નહીં કે બેટા બંધ કરા. ઠાકોરજીની આગળ જ વિમલ ખલવાય એમ, તો ઠાકોરજી એવું ના કે. કારણ અત્યારે જમણે જમ્યા બધા? હું જમ્યા? પૂછું છું ભાઈ, હું કઈ ભાગ થોડો પડાવું છું. શું જમે? રસ પૂરી દાળ ભાત શાક. હવે તો ઉનાળો શરૂ થઈ ગયો ને, પણ મને લાગે તે લાગે ડબ્બાનો રસ ખાધો લાગે તમે. ફ્રેશ રસ તો હજુ ઇન્ડિયામાં શરૂ નહીં થયો, લંડનમાં ક્યાંથી આવે? અને રહ ખવડાવે ને ભૂલમાં, જો આ ફ્રેશ રસ ખવડાવે ને તો એમનો રહ નીકળી જાય, એટલો મોઘો રહ આવે અત્યારે. મોઘું અત્યારે કેરી, ઇન્ડિયામાં જ કેરી મોંઘી છે ને અત્યારે. પણ જામનગર ગયા તો જામનગર સ્વામીજી પહેલી વખતે ગયા, હું તમને એક જ વાત કરું છું, જેને માનો એને, તમારા જીવનમાં કોઈક દેખતા પુરુષને સ્થાન આપજો. બસ દેખતા પુરુષને, હા, મારો શબ્દ યાદ રાખજો. મને આ ભીત પર શું થાય છે ને દેખાતું નથી. પણ ભીત પાર જોનારા કદાચ સંતો મળે. સર્વમંગલ સ્વામી આજે લેસ્ટરમાં નાઇટ રોકાવાના છે ને આવતીકાલે ક્યાં જવાનું છે? નની ડેન કે એવું કંઈક છે, ત્યાં જવાના. અને કદાચ કોક એવું કહી શકે, સર્વમંગલ સ્વામી કાલે નનીડેન નહીં જતા, કાલે તમે જતા રહો નોર્થની અંદર, નહીં તો તમને એક્સપ્રેસ ઉપર એક્સિડન્ટ થવાનો છે ને તમારું મૃત્યુ થવાનું છે. એવું જોનારા હિન્દુસ્તાનની ધરતી પર લાખો સંતો છે. પણ કદાચ સર્વમંગલ સ્વામી જતા રહે અને સર્વમંગલ સ્વામીને એક્સિડન્ટ થાય અને તે વખતે સર્વમંગલ સ્વામીને ઉચકીને બાજુમાં મૂકી દેવા અને કાર ભલે તૂટી જાય, સર્વમંગલ સ્વામીને એક લીટો બી ના પડે, એ પાછા સંતો જુદા. દેખતું જોઈ શકે પણ જે થવાનું છે એને રોકી શકે એવા કોક. અમારા સુરતની અંદર નાનું કસ્ટમ છે, નામ કેવું, કસ્ટમ. એ બધું કસ્ટમનું કામ કરે, બે નંબરનું. લલ્લુ જોગી નામ સાંભળ્યું? હા સાંભળ્યું જોઈએ. લલ્લુ જોગી, નાનું કસ્ટમ, આ બધા સ્મગલરો કહેવાય. આવે તો બધા થઈ ગયા. હે હા, ઉદવાડા. હું તમને વાત એ કરું છું કે આત્મીય, અરે 92 ની અંદર યોગી શતાબ્દી મહોત્સવ હતો અને યોગી શતાબ્દી મહોત્સવની અંદર અમારા પ્રેમ સ્વામી નાનુભાઈ પાસે, કે નાનુભાઈને કીધું કે આટલો મોટો મહોત્સવ છે, તમે કંઈક સેવા કરવાનો સંકલ્પ કરો. અને એની પોતાની ખાંડસરી હતી અને ખાંડસરીમાંથી એને કીધું કે મારી પાસે ખાંડ નથી પણ મારી પાસે બુરુ છે, તમે કહેતા હોય તો હું બુરુ આપું. તો કે આ બુરુ આપું. પ્રેમ સ્વામીએ કીધું, કારણ કે નાનું કસ્ટમને તો કોઈ ઓળખે નહીં, પણ એનો જે પાછો મિત્ર હતો એ આપણા ધનસુખભાઈ જીનવાલા હતા અને ધનસુખભાઈ જીનવાલાને ઓળખે. નાનુભાઈ પાસે ગયા, નાનુભાઈ કીધું કે હું 4 ટ્રક બુરુ આપું છું તમને. અને 4 ટ્રક બુરુ આપ્યું. બુરુ એટલે લો ક્વોલિટીની ખાંડ. પ્રેમ સ્વરૂપ સ્વામીએ સ્વામીજીને કીધું કે સ્વામીજી, નાનુભાઈએ એક 4 ટ્રક બુરુ આપવાનું કીધું, ખાંડ આપવાની કીધી. સ્વામી કેવું છે? પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામી કે એક દિવસ કાર એના ઘરેથી પાછો જશે. સમય પસાર થઈ ગયો. એક દિવસ સ્વામીજીએ અંતરેમેને સર્વજ્ઞ પુરુષ સ્વામીજીને કહ્યું, સ્વામી કે પ્રેમ સ્વામી, નાનુભાઈને આજે રાત્રે 12 પહેલા અહીંયા બોલાવી લો. એ હરિધામની ધરતી પર કોઈ પણ સંજોગોમાં આવે. હવે પ્રેમ સ્વામી કહે આને હોધવો કઈ, એટલે એને લલ્લુ જોગીનો કોન્ટેક્ટ કર્યો. લલ્લુ જોગીને કીધું કે નાનુભાઈ રાત્રે 12 પહેલા અહીંયા આવવા જોઈએ. આ બધા સુરવીર માણસ હો, આપણા જેવું નહીં. ચાલો ને હવે થાય જ કરીશું, નહીં તો કાંઈ નહીં, એવું નહીં. અમે ગામડે ફરીએ ને સ્વામી, દારૂ પીનારા વહેલા પગે લાગે. એટલો પીતો હોય સ્વામી, જય સ્વામિનારાયણ. અને હારા માણસ હોય ને, મારા હારા બાવા હું કયા આવ્યા છે આપણા ગામ. હા, કંઈક લેવા આવ્યા કે કંઈક ઉઘરાવા આવ્યા. સારા માણસો ઓલવેઝ નેગેટિવ હોય, અને પેલો નેગેટિવ હોય એ તો બિચારો કહે કે હું તો પાપી જ છું, હું તો અધર્મી જ છું, હું તો ખરાબ પણ છું, પણ લાવંતરાને પગે લાગી લઉં તો મારું હારું થાય. એમ પેલા ને તો એવું લાગે કે સંતોએ મને પગે લાગવું જોઈએ, સંતોનું હારું થાય, એવા હોય પાછા. અમારે રાજુ રિશાલદાસ હતો શિવસેનાનો, અને ગુંડા જેવો માણસ. તે હરિધામ મંદિર આવ્યો તો પછી સ્વામીજી એના એને કંઈક પ્રોગ્રામ રાખેલો શિવાજીનો, એની મય ગયા હતા. તે વડોદરાના સારા બધા માણસોએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, તમે રાજુ રિશાલદાસ તમારી મંદિરે આવે અને તમે રાજુ રિશાલદાસના પેલા એની અંદર જાઓ, એ હારું નહીં એમ. ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે તમારા જેવા હારા માણસો નથી આવતા, એટલે રાજુ રિશાલદાસ આવે છે. કારણ કે હારા માણસો આવે નહીં, હારા માણસો નોંધે નેગેટિવિટી. હું તમને કોઈક વાત જુદી કરું છું. એક વિચારો સ્વામી, ઘરે જઈને એક વિચારો કે કૃષ્ણ પરમાત્મા અર્જુનના સારથી ન હોત તો. વિચારો, પહેલા દિવસે વાઇન્ડ અપ થઈ ગયું હોત, વરાળ દિવસ ચાલત જ નહીં યુદ્ધ. એટલે 22 જણ સાથે લગ્ન કરનાર કોઈ અડાડા લડતો હોય, અહીં એક સાથે લગ્ન કર્યું તો સેટિંગ નહીં આવતું તમારે. અને આ તો 22 જણ સાથે બેન ભગવાનની બહેનને લઈ આવ્યો, બોલો. 22 જણ સાથે લગ્ન કરનાર, પણ એક જ હતું બસ. દુર્યોધન અને બંને જણા ભગવાન પાસે ગયા. ભગવાને કીધું કે બોલો, હું શસ્ત્ર ચલાવવાનો નથી. હવે હું નિસહાય કૃષ્ણ જોવે છે કે મારી સેના જોવે છે? દુર્યોધન કે મને સેના આપી દો. દુર્યોધનને સેના આપી દીધી. અર્જુન કે તું મારે, તમે છો ને બસ થઈ ગયું. તમે છો એટલે આખું બ્રહ્માંડ આવી ગયું. અને મહાભારતનું જ્યારે યુદ્ધ શરૂ થયું ને સામે, ત્યારે અર્જુને એવું કીધું કે અમારા કાકા છે ને, અમારા મામા છે ને, અમારા ફુવા છે ને, અમારા દાદા છે ને, આની ગોદમાં ઉછરો ને, આના ખોળામાં બેઠતો હતો ને, એટલે હું નહીં મારું. ભગવાન કે મારા બધા મારેલા છે, હારે મારવા માંડે તોય ના માયનો. તે ભગવાને બધાને મરેલા બતાવ્યા. ત્યારે અર્જુને એક જ લીટી કીધી કે પ્રભુ, તમે બધાને મારી શકો એમ છો તો તમે જ પતાવી દો ને, મને હું કાં અહીંયા આગળ ફિલ્ડિંગ ભરાવો છો. ત્યારે ભગવાન એક વાક્ય સરસ બોલ્યા કે હું તો બધાને મારી શકું એમ છું જ, પણ છતાં પણ આ યુદ્ધ એટલા માટે કર્યું કે મારા પક્ષે કેટલા છે ને મને ખબર પડે. હા, ભગવાનના પક્ષે કેટલા છે, બાકી માયાના તો છે જ. અહીંયા આગળ હું, આપણે ઇન્ડિયાથી અહીંયા આગળ સભા ભરવા આવ્યા એમ મને? ના ના, નવો સ્ટોર કરી અને ઉપર રહી અને પાઉન્ડ કમાવા આવ્યા છે. આ તો જતા આવતા કંઈક અરફટ આવી ગયું અને સંતોનો કોન્ટેક્ટ થઈ ગયો, ને એમાં આપણે પૂર્વના કોઈક જબરજસ્ત આત્માઓ હશે જેને આપણે યોગમાં આવી ગયા. હું મૂળ વાત કરું છું. સ્વામીજીએ કીધું કે નાનુભાઈને બોલાવી લો. નાનુભાઈને પછી લલ્લુ જોગી બોલાવા ગયા. બોલાવી બોલાવીને પછી તાત્કાલિક એ તો પીને બેઠેલો. લલ્લુ કે યાર ચાલને ડોસી, યાર અહીં કહી તો આ તો કે યાર અત્યારે કંઈ આ ચડ્ડી પહેરીને બેઠો છું. તો કે જે પહેરીને બેઠો તું બેસી જાય ગાડીમાં. એને મિસિસને કીધું કે તું કપડા હાલ, નહીં તો આ નહીં બેસે. ગાડીમાં બેહાડી તો ગાડીમાં બેહાડીને રાત્રે 12:30 એક વાગે એ લોકો હરિધામ મંદિરે આવ્યા. અને હરિધામ મંદિરે સ્વામીજી જાગતા હતા. સીધા જ કપડાં પહેરાવીને સ્વામીજી પાસે આવ્યા અને સ્વામીજીને કીધું કે સ્વામીજી આ નાનુભાઈ આવી ગયા. સ્વામી કે આવી ગયા? ઓહો, બહુ સરસ, લો બહુ સરસ. નાનુભાઈને સ્વામી કે નાસ્તો કરાવો, ચા પીવડાવો. નાનુભાઈ કે મને હું કા બોલાયો, કંઈ ખાંડમાન ખૂટી? સ્વામી કે કાંઈ ખૂટ્યું નથી. ભગવાનના ભરોસે રહેનાર વ્યક્તિને કોઈની કશી જરૂર નહીં હોતી, કશી જરૂર નથી હોતી. સ્વામીજી જ્યારે વર્ષો પહેલા જૂના મંદિરે રહેતા હતા અને એક નાનકડા મકાનની અંદર 39 સંતો રહેતા હતા, ત્યારે એમનો મિત્ર હતો અમેરિકામાં અને એના 4 પ્લેન હતા. એને ફોન કર્યો કે પ્રભુદાસભાઈ સોખડા મંદિરે 39 સંતોને લઈને રહે છે. અને ત્યારે એને કીધું કે પ્રભુદાસ કંઈક મોકલી આપું, થોડા ઘણા ડોલર તું કહેતો હોય તો મોકલી દઉં. તો એક નાનકડું ખેતર લઈ લે ને એમાં બનાવી દે આશ્રમ, તો બધા શાંતિથી રહો. ત્યારે સ્વામીજીએ એક જ લીટીમાં કહી દીધેલું કે જે દિવસે સત્સંગ કરવાનો સંકલ્પ કરીશ ને તે દિવસે તારા ડોલર લઈશ, બાકી પેસિફિકમાં ફેંકી દે કે તારા ડોલર. માણસ બોટમ લેવલ ઉપર હોય ને તે વખતે એને કોઈ સપોર્ટ કરવા આવે અને તે વખતે એ ધન તરફ ન કરે, નિશાન તરફ હોય ને, એનું નામ એકાંતિક કહેવાય સામે. બાકી તો કોઈ પણ, એક જણો કુવા પર જતો હતો ભરતભાઈ, તે ટીંગાઈ ગયો, પડ્યો કુવામાં. ત્યારે પેલું ઝાડની મૂડી હોય તો પકડી લીધી, બૂમો પાડી, પણ કોણ સાંભળે? અને સાંભળે તોય અડધા તો આવે નહીં, ભૂત હશે હારું અંદર. તે ટીંગાઈ ગયો. ટીંગાઈ જઈને કીધું, બૂમ પાડી બૂમ પાડી બૂમ પાડી, પણ આવ્યા જ નહીં. પછી ભગવાનને બોલાય, ભગવાન આવી ગયા. બોલો શું સેવા હતી? ભગવાન મને બચાવી લો, આ નીચે તો જુઓ પાણી તો હું મળી જવાનું, મને આ છોડ દો. ભગવાન કે કઈ વાંધો નહીં, તે મને બોલાવ્યો છે, હું તને બચાવી લઈશ. પણ એક શરત, આ મૂડી છોડી દઉં તો હું તને પકડી લઉં. આ મૂડી તું છોડી દઉં તો હું તને પકડી લઉં. તો કે ના, પહેલા પકડો પછી હું છોડું. ભગવાન કે ખરેખર તું મારામાં વિશ્વાસ રાખ, આમ છોડી દે, છોડું એટલે તરત જ હું પકડી લઈશ. તો કે ના, પહેલા મને પકડો પછી જ હું છોડું. અને કદાચ એ મૂડી છોડે ને સ્વામી, એ છોડે ત્યાંથી પાણીના બોટમ, ઉપરની બોટમ પર એના પગ અડે ત્યાં સુધીની જે અવસ્થા છે ને, એ નિરાધાર અવસ્થા છે. ત્યાં આગળ માનવીના જીવનમાં કોઈ આધાર ના હોય સિવાય ભગવાન. અને જો આપણે ભજન નહીં કરીએ, ભક્તિ નહીં કરીએ, તો ભગવાન એવી નિરાધાર અવસ્થામાં લાવીને મૂકી દેશે. પછી કોઈ નહીં એમ ઉપર, પછી એમ એમ ના થાય. અમુક જણા ધૂન કરે, સ્વામીજીએ ઘણા નિયમ આપેલા કે આપણે રાત્રે સુતી વખત ભજન કરવું એમ, તો બધા ભજન કરવા બેસે ને તો આવી રીતે બેસે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મમ્મી, આ ઘડિયાળના સેલ બંધ થઈ ગયા, નવા નાખ્યા જૂના છે? કેમ કે 30 મિનિટ પૂરી જ ના થતી હોય એમ. ઘડિયાળ રાઈટ ટાઈમ ચાલે છે, તને ઉતાવળ છે બંધ કરવાની. હા, કેમ કે ભજન કરવામાં કંટાળો, મને સિંગમ ચડાયું હોય તો એક જ છે. બીજું હું રાખવું હતું ને, નવરાજ છે, કાલ રજા જ છે. માણસ દેહથી થાકતો નથી, મનથી થાકી જાય છે. આ સમજી લો વાક્ય, માણસ દેહથી થાકતો નથી, મનથી થાકે. હું ઘણી વખત એક્ઝામ્પલ આપું છું કે ઇન્ડિયા વાળા રમતા હતા અને શ્રીકાંત બોલિંગ નાખતો હતો, 8 ઓવર એને નાખી થાકી ગયો. એને ધોનીને કીધું કે હું થાકી ગયો છું, 8 ઓવર નાખી છે, તું હવે બીજા નામ. ધોની એવું કીધું, તું 9મી ઓવર એક નાખી દે, પછી હું તને બદલી નાખું. 9મી ઓવરમાં શ્રીકાંતને 2 વિકેટ મળી ગઈ, અને જેવી 2 વિકેટ મળી એવો શ્રીકાંત ધોની પાસે ગયો અને ધોનીને કીધું, હજુ 10મી ઓવર નાખવાની તો કહેજે. તો એ કઈથી આવી એનર્જી? રિઝલ્ટની એનર્જી. હા, ઇન્ડિયા કરતા તો અહીં તમે વધારે મહેનત કરો છો, અને છતાંય લોકો આમ જ કેમ આવે? કેમ કે પાઉન્ડ એમ દેખાય ને. આહા, એસી ના હોય ને તો ઠંડુ લાગે, ઉનાળામાં ઠંડુ લાગે. નાનું ભાઈને લાવ્યા અને નાનું ભાઈને કીધું, સ્વામી કે હવે જાઓ તમે. તો કે સ્વામી, પણ મને હું કા બોલાવ્યો હતો? દર્શન કરવા તમારા. અરે સ્વામી, અમારા જેવા પાપી જીવોના કે દર્શનો હતા હશે? સ્વામી કે ના, ખરેખર તમારા દર્શન કરવા માટે બોલાયો. અને સ્વામીજી પછી રજા આપી. એ વ્યક્તિ 2 વાગે ઘર હરિધામ મંદિરેથી નીકળી, સવારે 5 વાગે ઘરે પહોંચી. ઘરે પહોંચી તો એના ઘર આજુબાજુ બધા 8-10 જણા ઉભેલા. અંદર ગયો તો એની મિસિસ રડ્યા કરે. મિસિસ રડતી હતી. મિસિસને પૂછ્યું કે કેમ રડે છે? તો કે રાત્રે 15-20 માણસો હથિયાર લઈને આવી ગયા, બારણા તોડી નાખ્યા, બારો તોડી નાખ્યો, રૂમો તોડી નાખી, કબાટો તોડી નાખ્યા, બાથરૂમો તોડી નાખ્યા, બધું જ તોડી નાખ્યું. અને હિન્દીમાં બોલતા હતા, જહાં નાનું ભાઈ મિલે ઉસકો માર ડાલો, જહાં નાનું ભાઈ મિલે ઉસકો માર ડાલો. પણ તમે મળ્યા નહીં, એ 20-20 જણા જતા રહ્યા અને આ બધું તોડી નાખ્યું. અને જ્યારે વાત કરી પ્રેમ સ્વામીને, ત્યારે પ્રેમ સ્વામી એક લીધી કે સ્વામીજી એક દિવસ એવું બોલેલા કે નાનું ભાઈના ઘરેથી કાર પાછો જશે. વિધાત્રીના લેખ પર મેખ મારે ને, એનું નામ સાધુ કહેવાય સ્વામી. ઉપર તો લખાઈ જ ગયું છે કાર કર્મને માયા ન પજવી શકે. કાર કર્મને માયા તો કોને પજવે? હું એક નાનકડી વચ્ચે વાત કરું. મને ખબર નથી તમને સેટ થાય કે ન થાય, છતાં બી હું કહું છું. હું સુરતની અંદર એક ગયો તો બહુ મોટું મંદિર હતું, ભગવાન કિશનનું મંદિર હતું, એટલે ઘરમાં મંદિર હતું. પછી હું ગયો, પછી બેઠો, એમને પૂજન કરાયું, અમે બેઠો. પછી એને મને પ્રશ્ન પૂછ્યો, મને કે સ્વામીજી ક્યાં છે? મૂકો, સ્વામીજીને પ્રોસ્ટેટની તકલીફ છે એટલે ઓપરેશન કરાવવા માટે બોમ્બે ગયા છે. એટલે તરત જ એ વાક્ય બોલ્યો કે કર્મ કોઈને છોડતું નથી. એ પેલો બોલ્યો, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરનાર વ્યક્તિ બોલી કર્મ કોઈને છોડતું નથી. પછી બીજી લીટી બોલ્યા, એ કર્મ રામને બી છોડ્યું નહીં, ભગવાન રામને બી કર્મ છોડ્યું નહીં, કારણ શ્રવણને માર્યો અને એનો શ્રાપ લાગ્યો અને રામે બી જવું પડ્યું. ત્રીજું વાક્ય બોલ્યા, ભગવાન કિશન ને બી કર્મ ના છોડ્યું, કારણ કે ભગવાન કિશનને બાણ વાગ્યું પગે. મારું મગજ જેલ લગાવેલા વાર જેવું થઈ ગયું, ગરમ થઈ ગયું. હું બોલ્યો નહીં કારણ કે બહુ મોટા વડીલ હતા. પણ હું તમને પ્રશ્ન એ પૂછું છું, વાત તમે એ કરું છું કે તમે કર્મનો કાયદો જો કૃષ્ણ ભગવાન ઉપર જ લગાવો તો તમે કર્મથી પર ક્યારે થાવ? સમજ પડે તમને? હા, જેને કર્મનો સિદ્ધાંત બનાવ્યો એની પર જ તમે કર્મ લગાવો, એની પર જ કાયદા લગાવો, તમે કર્મથી પર ક્યારે થાવ? અને એ ભગવાન કિશન અને ભગવાન રામ હોય કે ભગવાન સ્વામિનારાયણ હોય, એ કર્મથી પર છે એવું માનીએ ને સ્વામી, એ સેકન્ડે આપણા પરથી કર્મનો કાયદો હટી જાય. કર્મનો કાયદો હટી જાય, કારનો કાયદો હટી જાય, માયાનો કાયદો હટી જાય. માયા પજવી ન શકે પણ ત્યાં નિષ્ઠા જોઈએ. ગાયકવાડના ઘરે જન્મ લીધો હોય આપણે, મેં તો અમને ગઈકાલે બી કીધું હતું, વડોદરાની અંદર ગાયકવાડ છે, એટલી પ્રોપર્ટી આપણે બધાએ ભેગી કરવી હોય તો આ ભરતભાઈની બધી જ પ્રોપર્ટી વેચી દે, આ મંદિરો વેચી દે, તમારા બધાની પ્રોપર્ટી વેચી દે, તો એ ગાયકવાડ જેટલી પ્રોપર્ટી ના થાય. વડોદરા નામ તો સાંભળ્યું છે ને? હા, એટલી પ્રોપર્ટી ના થાય સ્વામી. પણ કદાચ હું નહીં, 5-10 પેઢી સુધી મહેનત કરો ને તો એક ગાયકવાડ જેટલી પ્રોપર્ટી ના થાય. પણ ગાયકવાડના ઘરે જન્મ લો તો સીધું જ તમારા નામે ચાલુ. એમ ભગવાનના જે ગુણો છે, ભગવાનની પાસે જે સમૃદ્ધિ છે, ભગવાનની પાસે જે મિલકત છે, એ કોઈ દિવસ આપણી ના થાય. એના દીકરા થઈ જાઓ, બધું ટ્રાન્સફર થઈ જાય. એના ભક્ત થઈ જાવ, બધું ટ્રાન્સફર. ભગવાન શું કરવા? એના ભક્તને જ આપે. આ ભરતભાઈ છે, ગમે એટલી પ્રોપર્ટી હોય તો કિશનને જ આપે, કારણ કે એનો દીકરો છે. હું વાત એ કરું છું, 2-5 મિનિટ, 9:05 થઈ ગઈ, કેટલા વાગે બંધ કરી દેવાનું? બોલજો તમે ભાઈ, નહીં તો પછી કે ઇન્ડિયાથી સંતો. ના ભાઈ, નહીં જવું, બોલાંબુ ચાલે. એમ પાછા ઘરે જઈને કોઈ પ્રોગ્રામ ના હોય, તારક મહેતાના ઊંધા ચશ્મા, કેમ કે કાલ તો રજા છે. બહુ બધો કદાચ આઈપીએલ, આઈપીએલ જુએ. આઈપીએલમાં તો શું આવે, ઇન્ડિયા તો T20 ફાઇનલમાં જ હારી ગયું. આખો દેશ, ભારતનો આખો દેશ છે ને ભગવાન ચલાવે છે. અમેરિકાની એક વ્યક્તિ આવી, આ બાજુ અમેરિકાની એક વ્યક્તિ આવી, એને અમેરિકા 3 મહિના ઇન્ડિયા રહ્યો, અને 3 મહિના ઇન્ડિયા રહ્યા પછી એને પૂછ્યું કે તમે 3 મહિના ઇન્ડિયા રહ્યા તો તમે અમેરિકા જાઓ છો તો હું તમને કેવું લાગ્યું ઇન્ડિયા? તો કે હારું, ઇન્ડિયામાં ઇકોનોમિકલી ઇમ્બેલેન્સ, પોલિટિકલી ઇમ્બેલેન્સ, સોશિયલી ઇમ્બેલેન્સ, બધું જ ઇમ્બેલેન્સ, અને છતાંય હારા ઇન્ડિયાના બધા જ હસતા જ હોય કે. એનું કારણ એટલું છે કે બધા એક જ વસ્તુ માને છે, ભલે અમે જેવા છે તેવા, અમારો દેશ જેવો છે તેવો, પણ અમારો દેશ ભગવાન રામનો છે, અમારો દેશ ભગવાન કિશનનો છે, અમારો દેશ ભગવાન મહાવીરનો છે, અમારો દેશ ભગવાન બુદ્ધનો છે, અમારો દેશ ભગવાન સ્વામિનારાયણનો છે, અને એ લોકો આખી પૃથ્વીનું સંચાલન કરે છે અને એના અમે દીકરા છે એટલે અમે આનંદમાં છે. આપણા ઘરમાં કંઈ બી થાય ને, આ લંડન આખું તૂટી જાય ને, તો અથવા તો કોઈ બી એટેક થાય, ટેરરિસ્ટ એટેક કરશું નહીં, લોકો બીજે ડાકામાં જ લાગી જાય. કારણ દરેક જણને ખબર છે કે હું જે દિવસે જવાનો છું, અમારે વડોદરાની બાજુમાં જાંબા કરીને ગામ છે, તો ત્યાં આગળ એક રાવજી કાકા છે, તે રાવજી કાકાને 42 વર્ષે કેન્સર થઈ ગયું. તો સ્વામીજીને વાત કરી, સ્વામી કે ક્યાં છે કેન્સર? કેન્સર નથી કે, ચિંતા ના કરતા, આપણે 82 વર્ષ સુધી ધરતી પર રહેવાનું છે. અને હમણાં જ્યારે ડૉક્ટર એનો નાનો ભાઈ ધામમાં ગયો, ત્યારે સ્વામીજી એના ઘરે ગયા હતા, ત્યારે સ્વામીજીએ એમ રાવજી કાકા એમ ગેટ ઉપર ઉભેલા, એક બાજુ ઉભેલો ને એક બાજુ રાવજી કાકા, અને ત્યારે સ્વામીજી બોલ્યા, સ્વામી કે 82 વર્ષમાં એક દિવસ ઓછો નહીં, એક દિવસ વધારે નહીં, હા ચિંતા નહીં કરતા. 42 વર્ષની ઉંમરે કેન્સર થયું હતું, એક્સટેન્શન આપીને 82 વર્ષ સુધી. મરવાનું તો બધા જ છે, પણ કોઈક સારા ડોક્ટરના હાથે મરો ને તો સારું. બાકી ડાબી આંખે મોત્યો કઢાવો ને જમણીનો મોત્યો કાઢ નાખે એવું. મરવાનું તો બધા જ છે, પણ મૃત્યુને મંગલકારી કરે કોણ, પ્રશ્ન છે. એટલે હું તમને વાત એ કરતો હતો, મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું. આપણે ખૂબ નસીબદાર છે સ્વામી. રામચંદ્ર ભગવાન જ્યારે રાવણને મારીને પાછા આવ્યા અયોધ્યા, બધાને જ કીધું ચાલો ભાઈ તમારે હું શું જોવે છે કહી દો. કોકે કંઈક બીજું માંગ્યું, કોકે બીજું માંગ્યું, કોકે બીજું માંગ્યું, કોકે બીજું માંગ્યું. લક્ષ્મણની મિસિસ હતી ઉર્મિલા, એને પૂછ્યું બેટા તું બોલ. બધાએ પોતપોતાનું માગ્યું, કોકે વીંટી માગી, કોકે ઘરેણું માગ્યું, કોકે કંઈક માગ્યું હશે, કોકે જુદું 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 માગ્યું હશે. ઉર્મિલાને પૂછવામાં આવ્યું કે બેટા તારે શું જોવે છે? તારે ઉર્મિલા એક જ વાક્ય બોલી કે આ રઘુકુલની અંદર રહેવાનું મને મળ્યું ને સ્વામી, મારે બીજું કાંઈ જોઈતું નથી. રઘુકુલની અંદર રહેવાનું મળ્યું, ભગવાન રામના પરિવારમાં મને રહેવાનું મળ્યું, મારે કાંઈ જોઈતું નથી. એમ હિન્દુ સંસ્કૃતિની અંદર આપણો જન્મ થયો, બીજું કાંઈ ના હોય ને તો બી ચિંતા ના કરતા, આપણો મોક્ષ 110% ફાઇનલ છે. આપણો વારસો તો જુઓ છો, ચલો કરો. લંડનમાં કોણ અવતાર આવ્યું લોકો તો એક તો બોલાવ. હા, જેનું પૃથ્વી પર ચાલતું હતું એવા માણસો ઘણા બધા આવી ગયા, ચર્ચિલ ને બધા, જેનું પૃથ્વી પર ચાલતું હતું. પણ પૃથ્વીની ઉપર ચાલે ને એવા માણસો ઇન્ડિયાની ધરતી પર આવ્યા, ભારતની ધરતી પર આવ્યા. -50 ડિગ્રી ટેમ્પરેચર છે ક્યાં, પ્લેનમાં તમે જાઓ ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં તો -50 ડિગ્રી ટેમ્પરેચરની અંદર પ્લેન ચાલતું હોય, અને છતાંય અંદર બેઠેલો સેફ હોય. હું તમને વાત એ કરું છું, યુદ્ધ શરૂ થયું, ભીમે પહેલું જ બાણ છોડ્યું, સાંભળો, ભીષ્મએ એમ પહેલું બાણ છોડ્યું, એમ કર્યું એટલે અર્જુને કીધું, ભગવાન ચાલુ કરો. ભગવાન કે ઉભર 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 તો હું કહું પછી કર. બહુ લોકો ઉતાવળ બહુ કરે, એટલે પહેલું જ બાણ ભીષ્મએ છોડ્યું ને, એમ પેલું એમ સ્ટાર્ટ કર્યું એટલે અર્જુને કીધું હું ચાલુ કરું. ભગવાન કે એમના ઉભર, ભીષ્મનું પહેલું બાણ આવ્યું, રથની પ્રદક્ષિણા કરી અને પાછું જતું રહ્યું. બીજું બાણ આવ્યું, ભગવાનના ચરણાવિંદનો સ્પર્શ કરીને જતો રહ્યો, કેમ કે બીજું બાણ કીધું, તારે કીધું અર્જુને હું લડું, તો કે તું ઉભો રહે, તો કે હું અહીંયા આગળ મારા ફેરવા આવ્યો. ના ના, મારા ફેરવા નહીં, તમે યુદ્ધ જ કરવા આવ્યા, પણ ઉભો તો રહો ભાઈ. અને ત્રીજું બાણ જ્યાં માર્યું ભીષ્મએ, એટલે ભગવાન, અર્જુન, રથ, બધું જ આખું ઉચકી અને પાંડવોની પાછળ 10 કિલોમીટર મૂકી દીધો રથ ભીષ્મના ત્રીજા બાણે. અને ત્યાં આગળ ભગવાન કિશને અર્જુનને પૂછ્યું કે મારા જેવો અવતાર અને તારા જેવો શ્રેષ્ઠ ધનુર્ધર એક જ રથ ઉપર હોવા છતાં આપણા બંનેનો રથ જો ભીષ્મના પહેલા જ બાણે જો 10 કિલોમીટર પાછળ આવી જતો હોય તો આપણે યુદ્ધ શું કરવાનું? પણ ભગવાને એને અનુભવ કરાવ્યો હતો, હું લડી લઈશ તું. અને ત્યાં આગળ અર્જુને કીધું, પ્રભુ મને એવું હતું કે હું લડી લઈશ, પણ મને એવું લાગે છે કે મારાથી નહીં લડાય. ભગવાન કે તું ચિંતા ના કરીશ, હવે હું લડીશ. તમે કલ્પના કરો ભગવાન કિશનની તાકાત કેટલી છે. કંટાળો નહીં આવતો ને? કંટાળો આવે તો કહેજો, મનમાં ગારો ના દેતા કે આ બંધ કરે તો સારું આવે ના. ખરેખર એટલે ગારો તો ના દો, પણ યાર આ ખરા યાર આવે, આ કેટલું ચલાવવાના, ચાલુ તે ચાલે તો ખરું, પણ હવે બધાની સુરુચિ હરખી ના હોય ને સ્વામી. પેલા રાજુ રસ્તુગીને રેંચો, રાજુ રસ્તુગીને પેલો ફરાન હારા રિઝલ્ટ જોવા ગયા. તે રિઝલ્ટ જોવા ગયા ને તો નીચેથી જોયું, કેમ કે ખબર જ હતી કે આપણો નંબર લાગવાનો. એ નીચેથી જોયું ને તો બંને જણા નીચે નંબર હતા, અને બાથે બેઠા આનંદ તો થયો કે ચાલો પાસ થઈ ગયા. પણ પાસ થયા એનો આનંદ હતો, બીજી બાજુ એમનો મિત્ર રેન્ચો નપાસ થયો એનું દુઃખ બી હતું કે હારો આપણો મિત્ર પણ નપાસ થયો. અને ત્યાં આગળ પેલો સાયલન્સર પેલા હાથે એના ટીચર હાથે માથાકૂટ કરે, મારો બીજો નંબર કેમ આવ્યો. તો પેલા કે હારો આનો બીજો તો પહેલો કોણ આવ્યો? જોવા ગયા તો રેન્ચોનો પહેલો. પેલું દુઃખ હતું કે અમે બે પાસ થઈ ગયા, મિત્ર નપાસ થયો. તારે મિત્ર નપાસ થયો ને ત્યારે થોડું ઘણું દુઃખ હતું, પણ મિત્રનો પહેલો નંબર આવ્યો ને તો દુઃખ વધારે વધી ગયું. બહુ અઘરું સ્વામી. સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ, સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ. પણ આ લીટી મને સેટ નથી થતી એટલે હું કહું છું, દુઃખ કે સબ સાથી સુખ મેં ન કોઈ. કદાચ કોક ઇન્ડિયાથી આવ્યો ને એને પ્રોબ્લેમ હોય તો કદાચ તમે સ્ટોર પર જોબ લગાડી દો, કદાચ સારી નોકરી અપાવી દો, કદાચ એને કદાચ બ્રિટિશ પાસપોર્ટ માટે પ્રયત્ન કરો, કારણ કે દુઃખમાં છે. પણ જેને તમે 10 વર્ષ હાથે રાખી અને કમાઈને સેટ કર્યો અને તમારો એક જ સ્ટોરીઓ અને એના 4 રહ્યા અને તે વખતે અહીં આનંદ થાય ને સ્વામી, દુઃખ કે સબ સાથી સુખ મેં ન કોઈ. બીજાના સુખે સુખી થવું એ ભગવાનની નિષ્ઠા હોય ને તો થાય, બાકી ના થાય. હારો આને કોકીને બૂચતો મારી જ દીધો છે. હારો અઘરું છે. બીજાના સુખે સુખી થવું બહુ અઘરું. અને ત્યાં આગળ આપણે કઈ વાત ચાલતી હતી? ભીષ્મના બાણે આવી ગયા ત્રણે ત્રણ પાછા. ભગવાને અર્જુને હાથ જોડી દીધા, તમે, હું તમને વાત એ કરતો હતો, સાંભળો. ભગવાન કિશને હાથમાં શસ્ત્ર લીધા પણ નતા, તમને ખબર છે? તમને તો પાછા મહાભારતની ખબર જ નહીં હોય ને, તમને તો પેલી ખબર હશે બ્રિટન કેવી રીતે ડેવલપ થયું. કેમ કે પેલું બ્રિટિશ પાસપોર્ટ લેવા જાય એમાં ઇન્ટરવ્યુ પૂછે. હા, અમારા કેનેડાની અંદર કિશોરભાઈ છે, એ કિશોરભાઈ સિટીઝન માટે એપ્લાય થવા ગયા તો એમણે ઇન્ડિયા સ્વામીજીને ફોન કર્યો કે સ્વામીજી હું કાલે સિટીઝન માટે એપ્લાય થયો છું, મને આશીર્વાદ આપજો, હું પાસ થઈ જાઉં. ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે ચિંતા ના કરીશ, ઇન્ટરવ્યૂ લેશે પણ ભગવાન અને ઇન્ટરવ્યૂ આપશે પણ ભગવાન, એમ કહીને ફોન મૂકી દીધો. આખી રાત ચોપડું વાંચ્યું, હવાના પહોરમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો. કેનેડાની અંદર રિટાયર્ડ ઓફિસરો હોય, એ ઇન્ટરવ્યૂ લેતા હોય, એમાં કિશોરભાઈ બેસી ગયા. સામે પેલો રિટાયર એક ઓફિસર બેઠો અને પૂછ્યું એનો પ્રેસિડેન્ટ કોણ. પ્રેસિડેન્ટનું નામ તો એને આવડતું હતું. અને કિશોરભાઈ કે હારો આ બીજો પ્રશ્ન કયો પૂછશે, એ વિચારમાં ગયા ને એને ખાંસી આવી. એક ખાંસી આવી, બે આવી, ત્રણ આવી, ચાર આવી, પાંચ આવી, છ આવી, ટાઈટ ઢીલી કરી દીધી. પેલું પાણીનો ગ્લાસ લેવા ગયો, પાણીનો ગ્લાસ લેવા ગયો એમ પાણી ઊંધું વળી ગયું. બધા ડોક્યુમેન્ટ પલવંત થોડા એને ખેંચી લીધા, થોડા કિશોરભાઈએ ખેંચી લીધા, બધું ખસી ગયું. કિશોરભાઈએ બાજુમાંથી પાણી ભરીને આપ્યું, એને પાણી પીધું અને પાણી પી અને ડોક્યુમેન્ટ ફરી મૂક્યા પેપર બધું સાફ કરીને, અને પેપર પર ડોક્યુમેન્ટ મારી દીધા, જાઓ પાસ. સ્વામીજીએ કહેલું કે ઇન્ટરવ્યૂ લેશે પણ ભગવાન અને ઇન્ટરવ્યૂ આપશે પણ ભગવાન. અને એમને પછી પાસ થયા પછી ઇન્ડિયા સ્વામીજીને ફોન કર્યો કે સ્વામીજી હું પાસ થઈ ગયો. ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, જીવનો સ્વભાવ છે દુખ્યા રહેવાનો અને ભગવાનનો સ્વભાવ છે રક્ષા કરવાનો. ત્યારે એને સ્વામીજીને કીધું કે સ્વામીજી આ લીટીમાં મને સમજ ના પડી કે જીવનો સ્વભાવ દુખ્યા રહેવાનો છે. રક્ષા તો બરાબર છે કે થઈ ગઈ, પણ દુખ્યા રહેવાનું. ત્યારે સ્વામીજીએ કીધું કે મેં ગઈકાલે રાત્રે તને કીધું હતું કે ઇન્ટરવ્યૂ આપશે પણ ભગવાન અને ઇન્ટરવ્યૂ લેશે પણ ભગવાન, છતાં આખી રાત વિચાર માર્યો, એ જીવનો સ્વભાવ. થશેક નહીં થાય, થશેક નહીં થાય, થશેક નહીં થાય, તો ના થતો તું કર, તો ફોન હું કા કર્યો. એક તો ડૉક્ટર પાસે જવું છે અને ડૉક્ટર ઇન્જેક્શન મૂકે, ઉભા રહો, બતાવો જો કયું ઇન્જેક્શન મૂકે. મૂક ને ભાઈ, અમારા ચાર સંતોને એક્સિડન્ટ થયો હતો, જ્ઞાનજી સ્વામી, પ્રભુપ્રિય સ્વામી, અક્ષર સ્વામી ને કિશોર, આ ચાર જણને એક્સિડન્ટ થયો. તે પિયુષભાઈના હોસ્પિટલમાં એમને બધા ઓપરેશન કરાયું, પછી ડૉક્ટર દવા આપવા આવે, તો જ્યારે આપવા આ કઈ દવા, આ કઈ ગોળી, આ પીળી ગોળી હાની. પિયુષભાઈ કે ખાઈ જાઓ ને યાર, હવે તમારા કરતાં આદિવાસીને સારું વહેલું થઈ જાય, કેમ કે અમે જે ગોળીઓ આપે ને ખાઈ જ જાય કે ઊંધું ગાલે, કારણ કે એને ખબર જ છે કે આ ડૉક્ટર મારું શરીર નહીં બગાડે, સારું જ કરશે એમ. અને હારા તમારો વધારે બુદ્ધિ આપી દરરોજ પૂછાપૂછ કરો એમ, સંત કે ને એમ કરી નાખો ને સ્વામી, સુખ્યો જ થઈ જાય માણા, પણ પૂછ, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. માણા ડૉક્ટર પર વિશ્વાસ મૂકી દે, વકીલ પર વિશ્વાસ મૂકી દે, એરોપ્લેન પ્લેનનો પાયલોટ ઉપર વિશ્વાસ મૂકી દે. તમે લંડન અહીંથી ઇન્ડિયા જતો હોઈ જાઓ કે જાગો ને જાગ્યા ને, કારણ ખબર, પેલો ગમે તે ફેંકી દે હારો પાયલોટ. એ જાગવાની જે વાત કરી ને એટલા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, સામે બે ચાર પિક્ચર ચડાવી દો એટલે ઇન્ડિયા આવી જાય એમ, એટલે જાગવાનું એમ. ભીષ્મએ ત્રીજું બાણ માર્યું, બહાર જતાડ્યા, ફરી ભગવાન અર્જુને હાથ જોડી દીધા, અર્જુને હાથ જોડી દીધા એટલે પતી ગયું, ચાલો હવે આપણે લડવાનું શરૂ કરીએ. ચોથું બાણ ભીષ્મએ શરૂ કર્યું અને એમ સ્ટાર્ટ કર્યું ને, ભગવાન કે હવે ચાલુ કરાવે. અને ચોથું બાણ જે આવ્યું, યુદ્ધ શરૂ થઈ ગયું. રોજ ભગવાન કિશન પહેલા નીચે ઉતરી જાય, પછી અર્જુનને ઉતારે, રોજ જ છે, કેમ કે એવી ટ્રેન છે, પેલો ડ્રાઈવર ઉતરે પછી પેલા માલિક ઉતરે, કેમ કે પાછો ડોર ખોલવાનો ને એમ કરી, આવો અંદર બહાર આવો. રોજ ભગવાન કિશન ઉતરી જતા હતા, અર્જુન છેલ્લે ઉતરે, 18 દિવસનું યુદ્ધ પૂરું થઈ ગયું, ભગવાન ઉપર બેઠા, અર્જુને કે નીચે ઉતર, રોજ તમે ઉતરો છો ને આજે મને કેમ ઉતર. લગાડી, માણાની લગાડી, ભગવાને કીધું લગાડ, તને 18 દિવસ રક્ષા કરી તો અહીં તને રક્ષા નહીં કરે, ઉતરી જા. અર્જુને કીધું કે મને કેમ ઉતર, તું ઉતર પહેલા, ઉતર. ઉતરી ગયો, ભગવાન નીચે ઉતરી ગયા, અને જેવા ભગવાન ઉતરી ગયા એવો આખો રથ સરગી ગયો, ઘોડા સાથે સરગી ગયો. અને એ જ્યારે અર્જુને જોયું ત્યારે કે રથ સરગી ગયો, ત્યારે ભગવાન કિશન એક જ વાક્ય બોલ્યા, ભીષ્મના ત્રીજા બાણે આપણે બહાર જતા રહેલા અને ચોથા જ બાણે આખો રથ સળગી ગયેલો, પણ 18 દિવસ મેં મારી શક્તિથી આ રથને ચલાવ્યો છે. હું અર્જુન લડતો હશે? અર્જુન પાંડવોનું તો કઈ મેર પડતો હશે? પેલા બે તો 12 મંડળના સહદેવ ને નકુલ, એ તો 12 સભા ભરનારા બાળકો. આ ભીમને ગદા સિવાય કશું આવડે નહીં. યુધિષ્ઠિર ને થોડો ભાલો ભાલો આવડે, પણ મૂળ વિશેષતા એ હતી કે પાંચના કેન્દ્ર સ્થાને ભગવાન કિશન હતા બસ. અને હું તમને બી કહું, તમારી સામે ગમે એટલો સુરવીર હોય પણ અંદર નિષ્ઠા હોય અને આપણા જીવનમાં સંત પ્રધાન હોય, આપણી જીત છે છે ને છે. મારો અભાવ ના લેતા, પણ છતાં બી હું તમને કહી દઉં, નરેન્દ્ર મોદી એટલા માટે જીતવાના કારણ કે હિન્દુ સંસ્કૃતિના પક્ષે છે એટલા માટે. પાછા કોઈ કોંગ્રેસ વાળા તો મને માર મળતા નહીં પાછા. હા, અહીંયા આગળ તમે અહીંથી તમે તો પાછા અહીં પાછા મળે. સ્વામી મારું તમે બોલ્યા નહીં કઈ. પૂરું કરીએ આપણે, 9:22 થઈ. હું વાત કરતો હતો એટલા માટે, મારે એક જ લીટી તમને ટૂંકમાં સમજણ તો પડી જ ગઈ હશે કે કોક દેખતા પુરુષ જોઈએ જે આપણી આલોક અને પરલોકની જવાબદારી લે. બસ હું તમને કહું, ખરેખર કહું સ્વામી, આ જન્મમાં સર્વમંગલ સ્વામી જન્મ્યા ત્યારથી મરતા સુધી, હમરો મરતા સુધી સર્વમંગલ સ્વામીએ હું લોચા માર્યા એને ખબર છે, પણ ગયા જન્મે સર્વમંગલ સ્વામીએ હું લોચા માર્યા એ ખબર? એવા સંતો કેટલા હિન્દુ સંસ્કૃતિમાં? ચાલો, ગયા જન્મે સર્વમંગલ સ્વામીએ કે આપણે કેટલા લોચા માર્યા એ કોને ખબર પડે? અમારા નડિયાદની અંદર એક કિશન નામનો એક દીકરો છે, અમરીશ ભગત છે, એની 3 બહેનો છે, એમાંથી 2 બહેન જન્મથી આંધરી છે. એક બહેનને 40% દેખાય છે, 10% દેખાય પેલી 2 બહેનોને, 40% બીજી બહેન. એક સ્વામીજીને વાત કરી કે સ્વામીજી આ 3 બહેનો મોટી થઈ ગઈ, મોટી બહેનને 40% દેખાય, નાની બહેનોને 10% દેખાય, પોતાની ક્રિયા પોતે કરે છે તો શું કરીએ? સ્વામી કે નાની 2 બહેનોને આખી જિંદગી તું પાલવ, સેવા કર, લગ્ન નથી કરાવવાનું, મોટી બહેનને લગ્ન કરાવી દે. મોટી બહેનનું ઉદયપુરમાં લગ્ન કર્યું, જયપુરમાં લગ્ન કર્યું, આજે પોતે સેટ છે. કિશન સ્વામીજી પાસે આવ્યો અને સ્વામીજીને કીધું કે સ્વામીજી મારા ઘરે આ બહેન કેમ આવી? ત્યારે સ્વામીજીને ચિઠ્ઠી લખી આપી અને ચિઠ્ઠી લખીને કીધું આ જગ્યાએ જાને. એ ચિઠ્ઠી હતી ચંડીગઢની અંદર, ચંડીગઢ સ્ટેટની અંદર એક જિલ્લો હતો, એ જિલ્લામાં તાલુકો હતો અને તાલુકાની અંદર એક ગામનું નામ હતું અને ત્યાં આગળ 2 દીકરીઓના નામ લખેલા. એ ગામમાં કિશનભાઈ ગયા અને કિશનભાઈએ જઈને કહ્યું કે ભાઈ આ એડ્રેસ તો કે આવી રહ્યું, તમે કેમ આવ્યા? આખું ફળિયું ભેગું થઈ ગયું, તમે કેમ આવ્યા? તો કે ભાઈ મારે તો કંઈ કામ નથી, પણ મારે તો આ એ છે ને કે આ કોણ રહેતું? ત્યારે ફળિયાના માણસોએ કહ્યું કે અહીંયા આગળ 2 દીકરીઓ રહેતી હતી અને એ લોકો ખરાબ કામ કરતી હતી, એના 2 માણસો રાખેલા, દીકરીઓને 2 નંબરમાં ઉચકી લાવે, અહીંયા રાખે, ખરાબ કામ કરવા પુરુષોના ઘરે મોકલે અને જે વ્યક્તિ ના પાડી દે, જે બેન ના પાડી દે, એ બેનની આંખો ફોડી નાખતી હતી. અને આ વાત જ્યારે કિશનને ચંડીગઢની અંદર કીધું અને પછી સ્વામીજી પાસે આવ્યા, ત્યારે સ્વામીજીએ કીધું તારી 2 બહેનોએ ગયા જન્મે 2 બહેનોની આંખો ફોડી નાખી છે અને એને એટલા પાપ કર્યા છે કે ભગવાન 20 જન્મ સુધી આંખ નહીં આપે, 20 જન્મ સુધી આંખ નહીં આપે. પણ પછી સ્વામીજીએ કીધું કે તારા જેવા સત્સંગીના ઘરે જન્મ લીધો છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીશું, આ જન્મે તો આંખ નહીં આવે પણ આવતા જન્મે એને સારી દ્રષ્ટિ મળશે એવી અમે પ્રાર્થના કરીશું. દેખતા પુરુષ જુએ સ્વામી, દેખતા પુરુષ, ઉધાર ન ચાલે. મારો કહેવાનો મતલબ એટલો જ છે, બહુ કંઈ ખાસ વાત નથી કરવી. નાનકડો પહેલો પ્રસંગ જામનગરનો અધૂરો છોડેલો એ મૂકી દઉં. 9:25 થઈ ગઈ, પૂરું કરીએ, 9:30 આપણું પૂરું થઈ જશે. કીર્તિ મામા સ્વામીજી જામનગર ગયા, જામનગરની ધરતી પર જ્યારે ગયા ત્યારે કીર્તિ મામાને પાન ખાવા બહુ જોવે, રોજના 15-17 પાન ખાવા જોઈએ. સ્વામીજી સાથે ડ્રાઇવિંગમાં એને પાન બંધાવ્યા, પાન લીધા. સ્વામી કે આટલા બધા પાન? તો કે સ્વામી રોજ 15-17 તો જોવે છે. સ્વામીજીને કીધું તમે લેશો? સ્વામી કે ના, અમે પાન ના ખાય. અમે ઘણી જગ્યાએ ગીએ હા કે તો ઘણા એવું કે પાણી પીશો અમુકના, તો ચા પીશો અમુકના, અમે ચા ના પીએ તો કે કેવન્ડર હળગાવો. કેમ કે એક સંત આવી રીતે ગોષ્ઠી કરતા હતા અને ગોષ્ઠી કર્યા પછી એમને પેલું તમાકુનું મસળ્યું એમ કરીને અને એમ કહીને મૂક્યું, તો એક જણો કે મહારાજ આ તમે પારાયણ કરો છો, તમે ગોષ્ઠી કરો છો અને તમે હો તમાકુ ખાઓ છો. મહારાજ કે બોલવાનું અમારે ને વર્તવાનું અમારે, તો તમારે શું કરવાનું, તમારે કંઈ કરવાનું કે નહીં? તો કે બરાબર છે મહારાજ, હું ના નહીં કહેતો, પણ તમે ઘરમાં જઈને ખાતા હોય તો સારો. તો કે મારા મોઢામાંથી ગંગાજી નીકળે છે, પેલું થૂક પેલું એ હતું ને ખાધું ને તે થૂક ઉડી તે ગીતાજી પર પડી. કે આ ગીતાજી પર તમારી થૂક પડે છે? તો કે ગંગાજી છે. પેલો બોલ્યો નહીં. બે વર્ષ ત્રણ વર્ષ પછી એ સંતનું ફરી પારાયણ આવ્યું. પારાયણ આવ્યું એટલે પેલો છોકરો આવ્યો. છોકરાએ કીધું કે મારે મમ્મી એક પ્રસાદી મોકલી છે અને એ મારે તમારા મોઢામાં મૂકવાની છે. તો કે શું છે? તો કે ના પ્રસાદ છે. પ્રસાદ છે? તો કે સારું. તો મોરું ખોલ્યું, મોરું ખોલ્યું તો ચપટી ભરીને એ પ્રસાદી મૂકી દીધી. ઉતારી જાઉં કે? ઉતારી ગયા, પાણી આપ્યું, પી ગયા. પછી સંતે પૂછ્યું, હું તમને ત્યાં હું પ્રસાદી આપી? તો કે આ તો મારા પપ્પાની અસ્થિ હતી ને એ મેં તમારા મોઢામાં મૂકી. તો કે મારા મોઢામાં અસ્થિ હું કામ મૂકી? તો કે તમે કહેતો હતો કે ગંગાજી મારા મોઢામાંથી, એટલે હું ક્યાં ગંગાજી સુધી જઉં, એટલે મેં તમારા મોઢામાં મૂકી દીધી એટલે પતી. બધા જીનિયસ માણસો પૃથ્વી ઉપર હો છે બધા એકલા. એને સ્વામીજીને કીધું કે સ્વામી તમે પાન ખાવ? સ્વામી કે ના અમે પાન ન ખાય. એને 14-15-17 પાન બંધાવ્યા. પહેલું પાન મોઢામાં મૂક્યું, ડ્રાઇવિંગ શરૂ થયું. સાંજે 7 વાગે 8 વાગે 9 વાગે વિચરણ પૂરું થયું. 14 પાન અંદર ને અંદર રહી ગયા. કીર્તિમામા ઉતર્યા. કીર્તિમામા ઉતર્યા ને જોયું ને તો 14 પાન ત્યાંના ત્યાં જ હતા. એને પૂછ્યું કે તમે પાન ના ખાધા? તારે એને પાન યાદ આવ્યા કે હારા પાન તો આજે ખાવાના રહી ગયા. કારણ એટલા માટે કે પાનની જેટલી શક્તિ કે જેટલી એનર્જી કે જેટલો આનંદ મળતો હતો એના કરતાં એને સંતની અંદર વધારે આનંદ મળ્યો, જેને લઈને પાન ભૂલી ગયો. હું તમને વાત એ કરું છું, એક સ્વામીજી જામનગર છોડ્યું ને સ્વામીજીએ કીધું જાઓ હવે પાન લેવા, અને ત્યાં કીર્તિમામાં પાન લેવા ગયા અને પાન લેવા માટે પાનના ગલ્લે ગયા અને પાન લીધું, અને પાન લીધું અને મોઢામાં જ્યાં મૂક્યું ને ત્યાં અંદર મોટું જીવડું હતું. અને જીવડું હતું ને જે એમને ચાવ્યું ને એટલે એની જે સ્મેલ આવી એટલે બહાર કાઢી, બહાર કાઢીને પાન ખોલ્યું. પાન ખોલીને પેલાને કહેલા આ જીવડું આવ્યું અંદર. અરે ભાઈ તમે મારા મોટા મોટા ઘરાક છો, રોજના 20 પાન કોણ લઈ જાય? હું તમારો ડબ્બો જુડો રાખું, ડબ્બી જુડી રાખું, બધું જુડું રાખું છું. હું કહીથી કે આમાં જીવડા આવે? કીર્તિમામાએ તે દિવસે ખાધું નહીં, પણ પેલી સ્મેલ આવીને બ્રેન સુધી આવી ગઈ. નક્કી કરીને એક વાર ખાવું નહીં પાન ગમે તે થાય. પાન એને મૂકી જ દીધું, ખાધું જ નહીં. મહિના પછી હરિધામ સોખડા મંદિર આવ્યા, સ્વામીજીની સાથે જમવા બેઠા અને જમવા બેઠા જમી લીધું. ઠાકોરજીનું ધરાવેલું પાન એક સંત કીર્તિમામાને આપતા હતા અને ત્યારે કીર્તિમામાએ કીધું કે ના હું પાન નથી ખાતો. ત્યારે બાજુમાં સ્વામીજી બેઠા હતા, સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, મામા જમી લો જમી લો, આ તો ઠાકોરજીનું પ્રસાદીનું પાન છે, આમાં કીડા મકોડા ના હોય. પણ એને ખબર હતી કે મારે વ્યસન છોડવું છે, પણ એ તાકાત કોણ આપે? હા મારો પ્રશ્ન તમને આટલો જ છે, બસ બધું જ કરવું છે. આપણે ભક્તિ બી કરવી છે, આપણે પોઝિટિવ બી રહેવું છે, આપણે વ્યસનોમાંથી બહાર ઉઠવું છે, આપણે ક્રોધથી બી ઉઠવું છે, આપણે લોભથી બી ઉઠવું છે, આપણે માનથી બી ઉઠવું છે, પણ ઉઠાવે કોણ? બસ. અને ત્યાં આગળ એવા સંપૂર્ણ પુરુષ જોઈએ જે નિષ્કામી હોય એ નિષ્કામી બનાવે, પવિત્ર હોય એ પવિત્ર બનાવે. રામકૃષ્ણ પરમહંસની રૂમની અંદર 10 નેકેડ સ્ત્રીઓ આવી ગઈ. રામકૃષ્ણ પરમહંસ અંદર ગયા. અંદર જઈને રામકૃષ્ણ પરમહંસે કીધું, તમારી 10 જણની કોઈની તાકાત નથી કે તમે મને ભ્રષ્ટ કરી શકો, પણ હું એવો પવિત્ર નથી, હું એવો નિષ્કામી નથી કે તમને 10-10 ને નિષ્કામી કરી શકું. ત્યાં આગળ સંતનું લેવલ બદલાઈ જાય. કે નિષ્કામી સંત જોવે જે આપણને નિષ્કામી બનાવે, પવિત્ર હોય એ પવિત્ર બનાવે, નિર્દોષ હોય એ નિર્દોષ બનાવે, નિર્લોભી હોય એ નિર્લોભી બનાવે. અને આવા પવિત્ર સંતો આ પૃથ્વી ઉપર છે અને ઘણા બધા હશે. હું નાનાથી કહેતો, હું કોઈનું કોમ્પિટિશન કમ્પેરિઝન કરવા માગતો નથી, પણ એમાંના એક સંત એટલે હરિપ્રસાદ સ્વામી. અને એ હરિપ્રસાદ સ્વામીએ હરિધામ સોખરાની ધરતી પર આત્મીય યુવા મહોત્સવ રાખ્યો છે અને એની અંદર 75,000 યુથ્સ, 75,000 યુથ્સ ખાલી, હા, વ્હાઇટ વાળવાળા જુદા, હવે તો ખબર જ નહીં પડતી વ્હાઇટ કે ક્યાં, કેમ કે પેલી ડાય માર દે એટલે ખબર જ ના પડે. પણ 75,000 યુવકોનું એક સંમેલન રાખવાના છે 1, 2, 3, 4 જાન્યુઆરી 2015. અને એમાં તમે બધા આવજો. ઇન્ડિયા તો આવતા જ હોય બધા, પણ છતાં પણ તમે ઇન્ડિયા આ વખતે પ્લાનિંગ કરજો. અને તમને એવું લાગે કે મારી પાસે 1,000 પાઉન્ડ નથી, હું તમને ગેરંટી હાથે કહી દઉં, તમે ખાલી અંતરથી સંકલ્પ કરજો કે મારે મહોત્સવમાં જવું છે, 1,000 પાઉન્ડ ગોઠવવાની જવાબદારી ઠાકોરજીની. એ ગોઠવીને આતંકવાદીઓને ભગવાન કરોડ રૂપિયાની રિવોલ્વર આપે, આપણને સમય આમ જવા 1,000 પાઉન્ડ કેમ ના આપે? હા, પણ અંદરથી જ કાચું પોચું હોય કે નહીં જવું ચાલો ના કઈ, ભગવાન કે હવે એને નહીં આવું તો મેલ નહીંથી મારે શું કામ. હા, અંદરથી સંકલ્પ હોય, ભગવાન ગોઠવે ગોઠવે ને ગોઠવે. પણ તમે બધા આત્મીય યુવા મહોત્સવમાં આવજો. બીજું કદાચ સ્વામીજી પધારશે, આપણે જે સ્વામીજીની વાત કરી સ્વામીજી બી પધારશે, દર્શન કરવા પધારજો. ખૂબ આનંદ થયો, તમારા બધાને દર્શન થયા. કંઈક ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન આદ્યશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, ગુણાત્યાન સ્વામી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી માન્ય સ્વામીજીના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમને તો એવું બળ બુદ્ધિને શક્તિ આપજો કે અમે કેવળ તમારા જ થઈને રહીએ અને આખી જિંદગી તમારા જ થઈને જીવન જીવીએ, એવું બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાન સ્વામી મહારાજની જાય.